તારીખ 12/7/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 625-628 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 363
અનંતના નાથને એટલે પોતાના આત્માને જાણ્યો નથી, તેથી અનંત ભાવ કરવા પડ્યા છે. ટુકડા છે, સિદ્ધાંત જેવા છે. જીવને અનંત ભાવ કરવા પડ્યા છે. પોતાને ભૂતકાળમાં અનંત ભાવ કરવા પડ્યા છે. પોતા ઉપર એનું કારણ એ છે કે અનંત શક્તિનું જે સ્વરૂપ છે, અનંત શક્તિનો જે ઈશ્વર છે, એને પોતાને પોતે જાણ્યો નથી. પોતાને જાણ્યો ને એનું કારણ ભવભ્રમણનું એ કારણ થયું. એ અર્પિત વાત લીધી છે. અનર્પિત લઈએ તો જો અનંતના નાથને એટલે પોતાના આત્માને જાણે તો એને ભવભ્રમણ રહે. એક આત્મજ્ઞાન સિવાય જન્મ મરણ મટવાનો આ જગતમાં કોઈ ઉપાય નથી. શ્રીમદજીએ તો એ વાતને બહુ સ્પષ્ટ કરી છે 28-29 વર્ષમાં. જન્મ મરણ મટવાનું કારણ એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવી એ છે. એ થતાં બાકીના બધા આગળના જેટલા કાર્યો છે એ બધા સીધા છે, અને નહીતર પછી એક આત્મજ્ઞાન શૂન્ય છે. એના સર્વ કાર્યો શૂન્ય છે, આત્મહિતને માટે શૂન્ય છે. પ્રવચન સારમાં 49 કી કાયમાં એ વિષય ઘણો લીધો છે. ક્ષયોક્ષમ જ્ઞાનની અપેક્ષાએ એનું શાસ્ત્ર જ્ઞાન છે, અને આચરણની અપેક્ષાએ એનું પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ આદિનું આચરણ છે. બધું શૂન્ય ગણ્યું છે. મોક્ષમાં કાંઈ પણ કાર્યકારી થતું નથી. સ્વર્ગાદિનો ભાવ થાવ પણ એનાથી કાંઈ આત્માને કોઈ શાંતિ નથી, સુખ નથી, એનાથી આત્માનું કોઈ હિત નથી. એટલે આત્મજ્ઞાન ઉપર વજન છે. એનું કારણ છે કે ભાવના અભાવનું જે ખાસ કારણ છે. એવું ન કહ્યું કે તે જિનેન્દ્ર દેવ ની પૂજા નહોતી કરી તેથી તારે ભાવ કરવા પડ્યા. તે ઉપવાસ નહોતો કર્યો માટે તારે ભાવ કરવા પડ્યા. ભાતનું દાન દીધું નહોતું માટે તારે ભાવ કરવા પડ્યા. આટલી દયા પાડી હોત તો ભાવ ન થાત એવી કોઈ વાત કરી નહીં. એક અનંતના નાથને પોતાનું સ્વરૂપ મહિમાવંત છે ને, એટલે મહિમાવાચક વાત લીધી છે. પોતાના આત્માને તો એનો સાદો અર્થ કર્યો છે, પણ પોતે અનંતનો નાથ છે, રક્ષણ કરે, ઈષ્ટની સિદ્ધિ કરે અને જે કાંઈ સંપ્રાપ્ત હોય એનું રક્ષણ કરે એને નાથ કહેવામાં આવે છે. એ બંને ગુણ છે આત્મામાં, પોતાના સિદ્ધપદને પ્રગટ કરે છે અને જેટલું ગુણ ઐશ્વર્ય પ્રગટ થયું છે એ સુરક્ષિત રાખે છે. એવા પોતાના અનંતના નાથને જાણ્યો નથી અને તેથી અનંત ભાવ ભ્રમણ કરવું પડ્યું છે. આ ભાવ ભ્રમણનું મૂળ કારણ જ આ છે, બીજું કોઈ મૂળ કારણ નથી. પછી તો પુણ્ય પાપના જેટલા કોઈ પ્રકાર ઉત્પન્ન થાય છે એના ફળ દેખાય છે, પણ નવો જન્મ કરવો પડે એનું કારણ શું? આત્મજ્ઞાન નો અભાવ છે એનું કારણ છે, એનું બીજ એમાં પડેલું છે, અજ્ઞાનમાં એનું બીજ પડ્યું છે. શ્રદ્ધાની મુખ્યતાથી કહીએ તો મિથ્યા દર્શન એનું મૂળ છે, કેમ કે આત્મજ્ઞાન અને સમ્યક દર્શન બંને અવિનાભાવી હોય છે. સમ્યક દર્શન હોય ને આત્મજ્ઞાન ન હોય, આત્મજ્ઞાન હોય ને સમ્યક દર્શન ન હોય એવું કદી બનતું નથી. જાણવાનો તપ મળી, જાણવાના નિમિત્તો મળ્યા, ક્ષોભ સંજ્ઞાન ને બુદ્ધિ મળી, પણ પોતે જાણવાનું કાર્ય કર્યું નહીં તેથી થયું
નહીં.
કોઈના કારણે રોકાણો છે, ત્યાં પણ કોઈ એવા કર્મનો અંદરમાં ઉદય આવ્યો તો માટે એને આત્મજ્ઞાન ન થયું એમ છે. ચોડરમલજીએ બહુ સરસ ચર્ચા કરી છે કે શાસ્ત્ર તો મળ્યું, એક શાસ્ત્રના અધ્યયન કરના કરવા વાળો જે આત્મજ્ઞાનને પામે છે, એ જ શાસ્ત્રના અધ્યયન કરવા વાળો બીજો જીવ આત્મજ્ઞાન પામતો નથી, આવું સ્પષ્ટ જોવામાં આવે છે. તો શું અમારે એમ માનવું કે એકને અંદરમાં કર્મનો ઉદય નહોતો ને બીજાને કર્મનો ઉદય હતો, નહોતો એને થયું ને હતો એને ન થયું એમ અમારે માનવું? શું માનવું અમારે? અથવા એકના નસીબમાં આ વાત હતી ને બીજાના નસીબમાં આમ વાત નહોતી એમ માનવું? શું માનવું અમારે? આવી ચર્ચા કરે છે. અધ્યયન કરવામાં પણ જે યથાર્થ દ્રષ્ટિકોણથી કરે છે એ પામે છે, પામે છે ને પામે છે, તેનો દ્રષ્ટિકોણ યથાર્થ નથી. એ ભલે સત્શાસ્ત્રોનું અધ્યયન કરે એને જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. કહે છે કે હેતુ તો છે, કે હેતુ હોય ખરેખર એને એ તો આપણે રાત્રે ચાલે છે, કે ખરેખર ભાવના હોય, ખરેખર લગ્ન હોય ને ન પામે એ બનતું જ નથી. ચોખ્ખી વાત છે, કારણ કે એને બીજી પણ ભાવના હોય છે, ત્યારે આ ભાવનાનો દેખાવ હોય છે, આડંબર હોય છે, પણ મૂળમાં ભાવના હોતી નથી. કેમ કે એક સાથે બે વાત તો ભાવનામાં રહેતી નથી.
આડંબર કાઢવા શું કરવું?
બસ ખરી ભાવના પોતાના હિતની ભાવવી જોઈએ, થવી જોઈએ, એનું એ બીજું શું કરે? જે પોતાનું હિત છે અને એકાંતે હિતનો જ્યાં માર્ગ છે ત્યાં બીજી વાતનો શું અવકાશ છે? બીજી કોઈ વાતનો અવકાશ નથી. 626 જે આત્માને ધ્યેય બનાવીને સાધતા નથી તે બધા અસાધ છે. ટુકડો છે, સિદ્ધાંત છે. લોકમાં રોગને વશ, વેદનાને વશ, માનસિક આઘાતને વશ ઘણા બેભાન અથવા અસાધ થાય છે, ત્યારે કૃત્ય છે કે નહીં એનું પોતાની હયાતીનું સ્થાન ભાન ગુમાવે છે. અહીંયા તો ખરેખર બેભાનતા એવી નથી, પણ આવી છે કે જે પોતાના નિજ સ્વરૂપને ધ્યેય બનાવીને સાધતા નથી, એટલે પોતાના સ્વકાયમાં જે જાગ્રત નથી, સાધતા નથી ક્યારે કે જાગ્રત નથી ત્યારે, જે પોતાના જ કાર્યમાં, હિતના કાર્યમાં સાવધાન નથી, જાગ્રત નથી, તે બધા અસાધ્ય છે. સાધતા નહીં હોવાથી અસાધ્ય છે. આમ બે અર્થ કર્યા છે, એક શબ્દના બે અર્થ કર્યા છે. અસાધ્ય એટલે બેભાન. કેવો બેભાન લેવો? કે આત્માનું જેને ભાન નથી તે બેભાન. ફારસી તો ઉર્દુ શબ્દ છે, બે ખબર, બે ભાન. બે એટલે આમ બે નહીં, એક ને એક પછી બે એમ નહીં, બે એટલે અહીંયા નહીં. જેને ભાન નથી તે બેભાન છે. ભલે આત્માને ન સાધતા હોય પણ ઘણી બુદ્ધિ છે, પાય પાયનો હિસાબ સમજી શકે છે અને રાખી શકે છે, તોય બેભાન છે. ગણતરીમાં એમની બરાબર કોઈ આવે નહીં એવી ગણતરી બાજ માણસ, આગળની પાછળની બધી ગણતરી, ચારે બાજુની ગણતરી કરી શકે, એ પોતાનું અહિત કરે છે. એ બધા પરિણામથી પોતાનું અહિત કરે છે. બહુભાગ તો સંસારમાં જે ચતુર છે, વિચક્ષણ કહેવાય છે, એના પરિણામ ભવભ્રમણમાં જ નિમિત્ત પડે છે, અથવા બહુભાગ દુર્ગતિમાં નિમિત્ત પડે છે. ભવભ્રમણમાં પણ
દુર્ગતિ,
ચાર ગતિમાં જે દુર્ગતિ છે, તિર્યંચ અને નારક, એમાં એ નિમિત્ત થાય છે. કેમ કે ત્યાં શુભ ઓછું થાય છે અને અશુભ વધી જાય છે. અહીંયા તો જે પોતાના સ્વરૂપમાં સાવધાન થયો અને સ્વરૂપને જ ધ્યેય બનાવીને, સ્વરૂપનો જ આશ્રય કરીને જે વર્તમાનમાં સાધક દશા ઉત્પન્ન કરે છે, તે પોતાના આત્મામાં હું આત્મા છું એમ સભાનપણે છે, પોતાના સ્વરૂપ વિશે સભાનપણે છે અને પોતાના હિતમાં પણ એ સભાન છે. જેવો સર્વજ્ઞ ભગવાને આત્મા જોયો, એવો જ આત્માનું, એવા જ આત્માનું એને ભાન વર્તે છે કે હું આવો જ છું. કર્મના ઉદયના જેટલા કોઈ પ્રકાર બહારમાં દેખાય છે, એમાંથી ક્યાંય મારું સ્વરૂપ એવું નથી, ક્યાંય એવું મારું સ્વરૂપ નથી, મનુષ્ય પણ નથી, અને બીજું જે કાંઈ, જેટલું જેટલું કાંઈ દ્રશ્યમાન થાય છે, બુદ્ધિગોચર થાય છે લોકોને, એવું કોઈ મારું સ્વરૂપ નથી. સમજે છે કે લોકો આ રીતે વ્યવહાર કરે છે, ફલાણા નામથી મનુષ્ય ગણીને જે તે પ્રકારના સંબંધો સ્થાપીને તે પ્રકારનો વ્યવહાર થતો હોવા છતાં, અંદરમાં બરાબર એનું કાળજું સાબુત છે કે હું એકે સંબંધ વાળો, હું જે છું તે છું, જેવું કેવળ જ્ઞાનમાં આત્મસ્વરૂપ ભગવાનને જણાય છે એ હું જ મારું સ્વરૂપ છે ને એ સિવાય બીજી કોઈ વાત મારે વિશે બધું કહેવા માત્ર છે ખરેખર એમ છે કોઈ આત્મા એવું નથી ખરેખર માની લઈએ તો એને ભાન ગુમાવ્યું એને અહીંયા બે ભાન કહે છે એને ભાન ગુમાવ્યું છે કે ખરેખર છે એવું એને નથી માન્યો બેભાન થઈને ગમે તેમ માનીને તિરંચમાં જાય છે તો તિરંચ માનીને પ્રવર્તે છે દેવમાં જાય તો દેવ માનીને પણ પ્રવર્તે છે મનુષ્યપણે મનુષ્યોચિત ચેષ્ટા કરે છે એ ખરેખર આત્માનું સ્વરૂપ તો એ બધાને અસાધ કીધા છે જેમ કોઈ બેભાન થઈને પીડ્યા હોય અને કોઈ વ્યવહારમાં ઉચિત જે કાંઈ ચેષ્ટાઓ કરી શકાય તે કાંઈ ન કરી શકે મડદાની જેમ પીડ્યા રહે છે અને એને અસાધ કે છે કાંઈ સાધી શકતા નથી ખાવું પીવું કોઈ કામને સાધી શકતા નથી તે બધા અસાધ છે એમ આત્માનું જેને ધ્યેય નથી તે બધા અસાધ છે નિજ હિતનું કાંઈ સાધતા નહીં હોવાથી બધા અસાધ છે ભલે દુનિયામાં ગમે તેટલી કીર્તિ આબરૂ હોય ને ગમે તેટલું કહેવાતું હોય મહાત્મા કહેવાય સંત કહેવાય ગુરુ કહેવાય કોઈ ભગવાન કહે આ તો બધા મોટા મોટા નામ છે ને વિદ્વાન ને એક બધું એક બાજુ સાક્ષર ને વિદ્વાન ને તત્વજ્ઞાની ને આ તો મોટા મોટા ગમે એવા નામ આપે અહીંયા કે છે કે એ બધા બેભાન છે આત્મજ્ઞાન નથી આત્માનું ધ્યેય નથી તો એ બધા બેભાન છે મરદા જેવા છે જીવતા મરદા જોવે છે જ્ઞાનીઓ એમને પોતાની નજરમાં હાલતા ચાલતા મળદા જુએ છે મરણને પ્રાપ્ત જ જુએ છે એને કાંઈ એમની કોઈ કિંમત આવતી નથી આ પુણવાળો છે ને બુદ્ધિવાળો છે ને ફલાણા વાળો છે ને આવો છે ને રાજવાળો છે ને કાંઈ એની કોઈ કિંમત આવતી નથી આવી કક્ષામાં મૂકે છે જ્ઞાની જગતના જીવોને આવી કક્ષામાં મૂકે છે બિચારા બેભાન છે જેમ બેભાન માણસ કરુણાને પાત્ર છે દયાને પાત્ર છે એમ એ ગમે તેવા દેખાતા હોય તો પણ તે બધા દયાને પાત્ર અરે બેભાન થઈ ગયા છે પોતાનું ભાન ભૂલીને બેભાન થઈ ગયા છે હિત અહિતની ખબર નથી એટલે અહિતના પરિણામમાં હોંશે હોંશે રાચી રહ્યા છે એના પ્રત્યે કરુણા આવે કરુણા ઉપજે જોઈ સોળમે વર્ષે સમજી આત્મસિદ્ધિમાં છે બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ને કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જડાય તો ક્યાં એમ છે આવા બધા અજ્ઞાનીના પ્રકાર જોઈએ કરુણા કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ કોઈ ક્રિયાને વળગ્યા એટલે એક જળની જેમ ક્રિયાને જ વળગ્યા ચુસ્તપણે ક્રિયા પાળો બસ ધર્મ થઈ ગયો તો કોઈ શાસ્ત્ર જ્ઞાન આવડી ગયું એટલે ભાવના શૂન્ય થઈને શુષ્ક જ્ઞાન શા માટે એ જ્ઞાનને શુષ્ક શા માટે કહ્યું કે ભાવના શૂન્ય થઈને એ શુષ્ક જ્ઞાનમાં કોઈ પ્રવર્તે છે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે એ બે પાછા એમ માને છે કે આ જ મોક્ષ માર્ગ છે ને અમે બરાબર મોક્ષ માર્ગને જ સાધીએ છીએ સેવા પ્રત્યે જ્ઞાનીઓને કરુણા આવે છે. બિચારા બેભાન થઈને હિત સાધી શકતા નહીં હોવા છતાં હિત સાધવાનું માનીને એમાં ને એમાં રાજે છે. શુષ્ક જ્ઞાનમાં એવું છે કે જ્ઞાનને સ્વરૂપને જાણવામાં વાળતા નથી, અને સ્વરૂપને જાણવાની ભાવના સહિત જ્ઞાનની પ્રવૃત્તિ કરતા નથી. અંદરમાં ધ્યેય બદલાઈ જાય છે. અહીંયા ધ્યેય શબ્દ લીધો છે ને, જે સ્વાત્માને ધ્યેય બનાવીને સાધતા નથી. ધ્યેય બદલાઈ ગયું હોય છે એને ખબર નથી હોતી. વાત એમ કરે આત્માનું ધ્યેય છે, અમારે તો આત્મકલ્યાણનું ધ્યેય છે. એ તો બધા જેટલા ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એ તો ઉપર ટપકે તો એમ જ માને છે કે આમાં તો આત્માનું કલ્યાણ થાય એટલા માટે અહીંયા આવીએ છીએ. પણ ખરેખર અંદરમાં એનું ધ્યેય બદલાઈ ગયું હોય છે, તેથી એની જ્ઞાન સંબંધિત પ્રવૃત્તિ પણ શુષ્ક થઈ જાય છે. શુષ્ક એટલે જેનું કોરું હૃદય થઈ ગયું છે. શુષ્ક એટલે કોરું, સુકાઈ ગયું. આપણે ગુજરાતી શબ્દ શુષ્ક આવ્યો છે એના ઉપરથી સુકાઈ ગયેલું, કોરું થઈ ગયેલું, સુકાઈ ગયેલું એને શુષ્ક કહે છે. શેનાથી સુકાઈ ગયેલું? કે લગ્ની ને ભાવનાથી સુકાઈ ગયું છે. એટલે એ જ્ઞાન છે, શુષ્ક જ્ઞાન છે. માત્ર એમાં જ્ઞાન વિસ્તાર કરવાનો ભાવ હોય છે, ઘણું જાણવાનો ભાવ હોય છે, પણ હિત થવાની ભાવના એમાં રહેતી નથી કે થતી નથી. ત્યારે એ શાસ્ત્રનું વિસ્તાર વાળું જ્ઞાન અથવા જ્ઞાનનો વિસ્તાર વધારવાની ભાવના એ પણ શુષ્ક જ્ઞાનની પ્રવૃત્તિ છે. અને એ શુષ્ક જ્ઞાનમાંથી સ્વચ્છંદનો જન્મ થયા વિના રહેતો નથી. એટલે શુષ્ક જ્ઞાનીને અને સ્વચ્છંદને અવિનાભાવી સંબંધ છે. સ્વચ્છંદ છે આચરણમાં જાય છે, જ્ઞાન જ્ઞાનના પર્યાયમાં જાય છે, પણ બે એક સાથે કામ કરવા લાગી જાય છે. શ્રીમદજીએ એ વિષય ઉપર ઘણી વાતો લખી છે, એમાંથી એમણે આ સૂત્ર કાઢ્યું છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ સમ્યક દર્શન લે એવી નાની વાત ન કરી, પણ જીવ કેવળ જ્ઞાન લેશે એવી મોટી વાત કરી છે. એ શુષ્ક જ્ઞાન ન થાય એના માટેનું બહુ સારું સૂત્ર છે. જે પોતામાં છે તેને પોતાનું ન માનવું, અને જે પોતામાં નથી તેને પોતાનું માનવું, તે દુઃખનું કારણ છે. આ દુઃખનું મૂળ કારણ, દુઃખનું કારણ દોષ છે, અને આ મૂળ દોષ છે. માન્યતા સંબંધીનો આ મૂળ દોષ છે કે જે પોતામાં છે તેને પોતાનું ન માનવું. તારા દોષથી તને દુઃખ છે. તારો દોષ એટલો કે જે પોતામાં છે તેને પોતાનું માન્યું નથી, અને જે પોતામાં નથી એને પોતાનું માન્યું છે. આટલો દોષ છે. પોતે ચૈતન્ય સ્વભાવે અને ચૈતન્ય સ્વરૂપી હોવા છતાં જડ અને જડ જેવો જે રાગ એને પોતાનો માની રહ્યો છે, શરીર આદિ જડ અને જે કાંઈ રાગાદી ભાવ થાય કે જે જડ સદ્રશ છે, ચૈતન્યના સ્વભાવભૂત નથી એમ પરને પોતાનું માને છે, એ દુઃખનું કારણ છે. તીવ્ર દુઃખ થાય ત્યારે માણસને સમજાય છે, મંદ દુઃખ હોય ત્યાં સુધી તો એને સમજાતું નથી, અથવા એને એ સુખ માને છે, ઠીક માને છે. પણ જ્યારે સમજાય ત્યારે કે હવે અત્યારે મને દુઃખ થાય છે ને હું દુઃખી થઈ ગયો છું, એવો જ્યારે એને દુઃખાનુભવ થાય ત્યારે એને સ્પષ્ટ આ સૂત્રને લાગુ કરી લેવું કે આમાં પરમા પોતાપણું શું માન્યું છે, અત્યારે પરમા કેવી રીતે પોતાપણું માન્યું છે કે જેથી આ દુઃખ પ્રવર્તી રહ્યું છે, આ શોધી લેવું જોઈએ. આ તપાસવાનો વિષય છે. તપાસ તો અનેક રીતે થાય છે કે નહીં, આ નાસ્તિના પડખેથી તપાસ છે કે તને દુઃખ થાય છે તો નક્કી વાત છે કે તે પરમા પોતાપણું માન્યું છે તેથી જ તને દુઃખ થાય છે, એ સિવાય દુઃખ થવાનું કોઈ કારણ રહેતું નથી. આ જગતમાં દુઃખનું બીજું કોઈ કારણ નથી. સર્વ દુઃખમાં એક સામાન્ય કારણ સર્વ સામાન્યપણે પ્રવર્તી રહ્યું છે, એ જ્ઞાનીઓ એ શોધેલું આ એક સત્ય છે, ફરતું નથી. ત્રણ કાળને વિશે અને ત્રણેય લોકને વિશે આ સત્ય બદલતું નથી. સત્ય છે ને એ ત્રણેય કાળે એક રહે છે, કાળાંતરે સત્યમાં ફેરફાર નથી થતો. અસત્યમાં ફેરફાર થતો નથી અને સત્યમાં ફેરફાર થતો નથી. આ દુઃખ થાય છે તે અસત્ય છે, અસતમાં હોવા પણ માનવું તે અસત્ય છે. ત્રણેય કાળે અસત્યનું સ્વરૂપ પણ એક અને ત્રણેય કાળે સત્યનું સ્વરૂપ પણ એક. જો ત્રણેય કાળે સત્યનું સ્વરૂપ એક હોય તો કહેવાની જરૂર નથી કે અસત્યનું સ્વરૂપ એક જ હોય, કેમ કે એમાં પછી ક્યાંથી ફેર પડે, બે પક્ષ સામે સામા છે. કાળાંતરે બદલવાનું માને છે ને ધર્મની અંદર, કાળક્રમે જો ધર્મમાં ફેરફાર ન કરવામાં આવે તો એ માણસ ડાયો નથી, આ દુનિયાના ડાયા આમ કહે છે. વખત હોય એ પ્રમાણે હાલવું, વખત પ્રમાણે બધું ફેરફાર કરી નાખવાનું. આપણને ખબર હોય કે આ જરા બરાબર નથી પણ ચલાવવું બધું વખત, આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે નહીં ચાલો તો દુનિયામાં દુનિયાની સાથે તમે નહીં ચાલી શકો. પણ દુનિયામાં દુનિયાની સાથે ચાલવામાં તો દુનિયા પરિભ્રમણમાં પડી છે, તારે દુનિયાની સાથે ચાલીને પરિભ્રમણના અંતરમાં ચાલવું છે, શું વિચાર છે? એવા બધા દોઢ દાપણ કરે છે, ખબર ન હોય ને દોઢ દાપણ, એ બધા ડાયામાં ગણાતા હોય છે. કેવી બુદ્ધિ છે, વખત પ્રમાણે વર્તી જવું, એવી એનામાં બુદ્ધિ છે. કહે છે કે એ બુદ્ધિ વાળાને અહીંયા મૂર્ખ કહેવામાં આવે છે, એ પોતાનું દુઃખ સાધવામાં કુબુદ્ધિવાન છે એટલે મૂર્ખ છે. સત્ય તો ક્યારેય બદલતું નથી અને અસત્ય પણ ક્યારેય બદલતું નથી. આ બહુ ભ્રમણાનો વિષય થઈ પડ્યો છે, કાળ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ. અને તમામ સંપ્રદાયની વિકૃતિઓ આમાંથી ઊભી થઈ છે. પછી જૈન નામનો સંપ્રદાય હોય કે ગમે તે હોય, પણ જે વિકૃતિ વધી છે એનું કારણ કાળ પ્રમાણે ફેરફાર કરવાની બુદ્ધિ છે. અને એમાં મૂળ વાત તો સચવાઈ બની શકે, અસલ વાત ન સચવાઈ શકે. બહુ મહાન સૂત્ર છે. જે પોતામાં છે એટલે પોતામાં જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુત્વ આદિ અનંત ગુણ છે. જે પોતાનો સ્વભાવ છે, પોતામાં છે તે
સ્વભાવ,
પોતાનો સ્વભાવ છે તે સ્વભાવ રૂપે પોતાને ન માનવો અને ન સ્વીકારવો એ દુઃખનું કારણ છે. નાસ્તિથી એ દુઃખનું કારણ છે. દુઃખ ને અસ્તિ લઈએ તો, અને જ્યાં પોતાપણું નથી શરીરમાં અને રાગમાં, એમાં હું છું એવો અનુભવ એને દુઃખનું જ કારણ છે. અને મમત્વ એટલું દુઃખ છે, મમતા એટલું દુઃખ છે, એ તો લૌકિક બુદ્ધિમાં આજે લોકો સમજી શક્યા છે. પ્રસંગ બને છે ને ત્યારે કોઈને એ બધાને જેને એ પ્રસંગમાં સરખો સંબંધ હોય છતાં એક સરખું દુઃખ થતું નથી. વ્યવહાર સંબંધ સરખો હોય, એક બાપના ચાર દીકરા હોય, તારે એને પિતા પુત્રનો સરખો સંબંધ છે, છતાં એક સરખું દુઃખ થતું નથી. વ્યવહાર સંબંધ સરખો હોય, એક બાપના ચાર દીકરા હોય, તારે એને પિતા પુત્રનો સરખો સંબંધ છે, છતાં એકને વધારે દુઃખ થાય ને બીજાને ઓછું દુઃખ થાય છે. ધ્યાન થાય પાછું એમ નથી કે મોટાને જ વધારે થાય છે, કેમ કે એને ઘણો કાળ એને એની સાથે રહ્યો છે. નાનાને 20 વર્ષ, 50 વર્ષ છે, માટે 50 વર્ષ વાળાને વધારે દુઃખ થાય એમ પણ નથી. જેટલું મમત્વ એટલું દુઃખ છે. કેટલાકે તો હયાતીમાં જ સંબંધ કાપ્યો હોય છે તો એને કાંઈ થતું નથી. ગમે એ તો હતા તો આપણે ક્યાં નહોતો મેળવતો, ને નહોતા તો આપણે ક્યાં કાંઈ હતો. પતી ગયો, મમતા છે એને, દુઃખ છે. દુઃખનું કારણ પરમા મમત્વ છે. અફર સિદ્ધાંત છે, ત્રણેય કાળે અફર સિદ્ધાંત છે. વિકાર થી નિવૃત્ત થયા વિના સાચી નિવૃત્તિ કેવી, અને સ્વરૂપમાં પ્રવર્ત થયા વિના સાચી પ્રવૃત્તિ કેવી, એમ કહે છે. આ 12માં નિવૃત્તિ લે છે ને લોકો. અમે હવે દુકાન બંધ કરી છે, હવે અમે કોઈ વ્યવસાય કરતા નથી, અથવા અમે સગા સંબંધીમાં કોઈ વ્યવહારમાં હવે જવા આવવાનું બંધ કર્યું છે, ને અમે બધી પ્રવૃત્તિ, સાંસારિક પ્રવૃત્તિ અમે બધી છોડી છે. કોઈના હક પણ આત્રામાં લગ્ન પ્રસંગમાં ન જાય, 12માં વેપાર ધંધો હોય બંધ કરીને બેસી જાય, તો એ નિવૃત્તિ એને સાચી નિવૃત્તિ કહેવી કે નહીં, કે સમ્યક પ્રકારે વિકારથી નિવૃત્ત થાય, અભાવ થાય ત્યારે, વિકારનો અભાવ થાય ત્યારે એને નિવૃત્તિ નામ નાશ પામ્યો એમ કહેવામાં આવે છે. એ ખરેખર સાચી નિવૃત્તિ છે. બાકી એમને અનંતાનુબંધીથી માંડીને ચારે કષાયનો સદભાવ હોય અને 12માં લૌકિક પ્રવૃત્તિ છોડી હોય, લૌકિક પ્રવૃત્તિનો ત્યાગ કર્યો હોય, તો એ ખરેખર કાંઈ નિવૃત્તિ નથી. એ નિવૃત્તિ નથી. નિવૃત્તિને અહીં તો પ્રવૃત્તિને પણ અનુમોદી છે. જો સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પ્રવૃત્તિનું અનુમોદન કરવામાં આવે છે. ખરેખર તો વૃત્તિ બંનેમાં સામાન્ય છે, નિવૃત્તિ અને પ્રવૃત્તિ બે આગળ ઉપસર્ગ લાગેલા છે. વૃત્તિ એટલે વર્તવું, તે જીવના જે પરિણામ છે એ પરિણામ સ્વભાવી જીવ હોવાથી પરિણામ વિનાનો ક્યારે થાય એવું તો બનવાનું નથી. એટલે વૃત્તિ વિનાનો ક્યારે હોય જીવ એવું ક્યારે બને કે એવું તો ક્યારેય બનતું નથી. હવે વાત રહી કે એની પ્રવૃત્તિ ક્યાં થાય છે એટલી વાત રહી, બાકી એની વૃત્તિના પરિણતિ જ ન થાય એવું તો કદી બની શકવાનું નથી. પછી લોકરૂઢિથી બહારની લૌકિક પ્રવૃત્તિના ત્યાગને નિવૃત્તિ કહેવામાં આવે છે, પણ એથી કાંઈ પરિણામ મટી જાય છે એવું તો કાંઈ નથી. થોડુંક આ વિચારવા યોગ્ય વિષય એટલા માટે છે કે લોકો બાહ્ય પ્રવૃત્તિ છોડે છે, સહેલાઈથી છોડી શકે છે, કેટલાકને તો વ્યવસ્થા હોય તો છોડી શકે ને કેટલાકને તો ન વ્યવસ્થા હોય તો પણ મનોબળને કારણે છોડી શકે છે. છતાં એનું મન તો પ્રવૃત્તિ કર્યા જ કરવાનું. જે કાંઈ એને ચાલુ પ્રવૃત્તિનો પ્રવૃત્તિ છોડી એમાં તે પ્રકારનો માનસિક વ્યાપાર નથી કરતો. હવે દુકાને બેસીને વેપાર કરતો હતો કે કારખાનું ચલાવતો હતો કે નોકરી કરતો હતો તે પ્રકારનો મનોવ્યાપાર નથી કરતો. પણ મનવાળો પ્રાણી છે એનો મનોવ્યાપાર કેમ અટકશે, આ સવાલ છે. તો પછી જ્યાં મનોવ્યાપાર એનો મનનો વ્યાપાર ચાલુ રહ્યો ત્યારે એની મનની પ્રવૃત્તિ તો ચાલુ ને ચાલુ રહી. હવે એમાં કોઈ એમ કહે કે પહેલા અશુભ ઘણું હતું, એ માનસિક પ્રવૃત્તિમાં અશુભ ઘણું હતું, એ અશુભ તો છોડ્યું એને, પણ આખરમાં એ શુભ શુભની પ્રવૃત્તિ એનાથી પણ શું લાવે ને છો. માનો કે શુભોપયોગ અશુભ ઉપયોગ ઘટી અને શુભ ઉપયોગ વધ્યો તો એ શુભ થોડું વધ્યો, એથી કઈ આત્માને મૂળમાં ગુણ પ્રાપ્તિ એ તો કઈ એનાથી બનતો નથી. આત્માના ગુણ પ્રગટવા એવું તો કઈ એનાથી બનતું નથી, ભલે ગમે તે પ્રકારની શુભ ઉપયોગની પ્રવૃત્તિ કરે એ કોઈ ગુણ પ્રગટવાનું સાધન નથી. હવે નિવૃત્ત થાય છે ને એ પ્રશ્ન પણ થાય છે કે બહુ બહુ તો આપણી પહોંચ મન સુધીની છે, વિશેષમાં વિશેષ કોઈ કાર્ય બાકી તો જે વચન અને શરીરથી પ્રવૃત્તિ થાય શુભ યોગની એ તો જળની પ્રવૃત્તિ છે, ભલે શુભ યોગની હોય તો પણ મુખ્ય તો એમાં મન છે. અને મનથી મનની પ્રવૃત્તિ થવા સિવાય બીજું કરવું પણ શું, આથી આગળ જવું પણ કેવી રીતે, આ એક બાહ્ય નિવૃત્તિ લેનારને પણ સમસ્યા થઈ પડે છે. પછી કોઈને કોઈ ચોકઠામાં ગોઠવાઈ જાય કે ભાઈ આપણે તો આ કરવું, આપણે તો આ પ્રવૃત્તિ લેવી, એમાં અશુભ તો નથી, માટે આ મુખ્ય કરવું, આ મુખ્ય કરવું, કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ નિવૃત્તિ ક્ષેત્ર પસંદ કરી લે છે અને ત્યાં જે કાંઈ નિત્યક્રમ હોય છે એને અનુસરે છે. બહુ ભાગ તો એ સ્થિતિ જોવામાં આવે છે કે પોતપોતાના માનેલા અને કહેવાતા ધર્મસ્થાનમાં જઈને ત્યાં જે કાંઈ નિત્યક્રમ અપનાવાતો હોય એ નિત્યક્રમમાં એ જોડાઈ જાય છે, ચોકઠામાં ફિટ થઈ જાય છે. અને બહુ બહુ તો અહીંયા એમ વિચારે કે આત્મજ્ઞાન કરવું છે તો આત્માના વિચાર કરો, અને આમાં પણ હું મનની આગળ બહુ તો મનથી જ બધું કાર્ય થાય ને, આપણી પાસે બીજું સાધન શું છે એમ વિચારે છે. એમને એમ પ્રવૃત્તિમાં ચાલુ રહે છે અને એની નિવૃત્તિ ખરેખર થઈ નથી એમ અહીંયા કહેવામાં આવે છે. મનથી પાર જું સ્વરૂપમાં પ્રવૃત્તિ થવી એટલે મનાતી દશામાં આમ માનસિક જે સ્થિતિ પરિણામ ચાલે છે એટલે ઉપયોગનું જે જોડાણ મન સાથે છે એ દશાને ઉલ્લંઘન કરીને એનું અતિક્રાંત કરીને એ સ્થિતિથી આગળ જઈને મનાતી દશા થાય એ સ્વરૂપ પ્રવૃત્તિની દશા છે, એ સ્વરૂપમાં પ્રવૃત્તિનું છે. અને એ થયા વિના ખરી નિવૃત્તિ નથી ને ખરી પ્રવૃત્તિ પણ નથી. એટલે જેણે નિવૃત્તિ લીધી હોય કે લેવી હોય એને એ વાતની મુખ્યતા રાખવી જોઈએ. તો એ વાત એ વિષયની ને એ વાતની મુખ્યતામાં એ જેટલી કોઈ બીજી પ્રવૃત્તિ કરશે એને ક્યાંય શાંતિ કે ઠરવા પણ કે અટકવા પણ થશે નહીં. કે મારે જે જોઈએ છીએ ક્યાંય થતી હજી ક્યાંય થતું નથી તો એ બધા જ શુભોપયોગના પરિણામમાં એને અસંતોષ થઈ આવશે. જેને એ પરિણામમાં અસંતોષ થાય એને એમાં અહમ પણ થાય એવો અવગુણ તો ઉત્પન્ન થાય જ નહીં, આ તો સીધી વાત છે. અને એમ ન થાય તો સંતોષ થાય ને એનું અહમ પણ થવાનો અવગુણ ઉત્પન્ન થયા વિના રહે નહીં. કાંઈક તો થાય કે ન થાય, કે જે થાય એમાં આમ થાય તો આમ થાય ને આમ થાય તો આમ થાય, બે માંથી તો એક થયા વિના રહેવાનું નથી. એટલે બાહ્ય પ્રવૃત્તિ થી મુક્ત થનાર, બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરનારે, વિભાવ થી સમ્યક પ્રકારે નિવૃત્ત થવાની સ્થિતિમાં લક્ષ્યને રાખવું જોઈએ. એનું લક્ષ્ય બિંદુ કહો કે ધ્યેય કહો એ હોવું જોઈએ કે આ મનવાળી દશામાં આત્માનો વિચાર થાય તો પણ મારું એ લક્ષ્ય નથી કે બસ હવે બરાબર હું આત્માનું ચિંતન કરું છું, મને હવે બીજી કાંઈ હું વિચાર નથી કરતો, આત્માનો વિચાર કરું છું એટલે એ તો મારે કરવો છે ને એ કરું છું એ બરાબર છે, એમને મારે કરતા રહેવું જોઈએ એમ માનીને જે સંતુષ્ટ થાય છે એ ખરેખર એ દશાનું ઉલ્લંઘન કરીને આગળ નિર્વિચાર મનાતી દશામાં આવી શકતો નથી. અને એ મન વચન કાયાના સાથે ઉપયોગની જે પ્રવૃત્તિને વ્યાપાર એ તો અનાદિનો એનો શુભ કે અશુભપણે થઈ જ રહ્યો છે, એમાં કોઈ અપૂર્વ વાત તો છે નહીં, પૂર્વાનુપૂર્વ તો ચાલે જ છે.
લોકો
શું છે પેલાના, અત્યારે તો વાણિયા ને એ ઠેકાણા નથી, ભમવા ભમ ને ભટકા ભટક કરતા હોય છે. પણ પેલા એવું હતું કે વૈશ્યો કે જે વ્યાપાર કરે મુખ્યપણે અશુભ ઉપયોગને ઘટાડવા માટે આ દિવસોની અંદર પ્રવૃત્તિને ઓછી કરીને આ ધર્મક્ષેત્રની પ્રવૃત્તિમાં લાગે. અને વસ્તુ વરસાદના દિવસોમાં એ દિવસોમાં તો એવા સાધન પણ એ જમાનામાં નહોતા આવાગમનના, એટલે આમે તે ઠેકાણે હતા બધા, નદી નાળાના પુલ નહોતા, રસ્તા નહોતા, એવા હવાઈ જહાજના કે એવી રીતે નહોતા, એટલે અમે ઠેકાણે હતા કે કંઈક થઈ શકે નહીં. ત્યારે શું કે ભાઈ આપણે આ ધર્મની પ્રવૃત્તિ કરવી, પણ એ કંઈ ચાર મહિનાનો વિષય નથી. અને પર્યુષણ આવે તો એ કાંઈ પર્યુષણ માત્રનો વિષય નથી. એ તો નિરંતર સાદી અનંત પરિણમન રૂપ જીવનનો વિષય છે. સાદી અનંત, કોઈ કાળે એનો અંત આવે એ આ વિષય છે. જેટલા રસથી ને જેટલી ભાવનાથી પોતાના સ્વકાર્યમાં એ ઉત્સુક થાય, એટલો એ પોતાનું કાર્ય કરવાની નજીક જાય. સીધી વાત છે. પ્રવૃત્તિ નિવૃત્તિમાં એક વખત ગુરુદેવશ્રી એ વાત કરી હતી કે દ્રવલિંગી મુનિ છે, રાજપાટ ને હજારો રાણીનો ત્યાગ કરીને જીન દીક્ષા અંગીકાર કરી છે, નગ્ન દિગંબર થઈને જંગલમાં રહે છે, તો પણ જ્યાં સુધી મિથ્યાત્વ ને અજ્ઞાનની નિવૃત્તિ થઈને આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી તે જરાય નિવૃત્ત થયો નથી. આવી વ્યાખ્યા કરી હતી. જરાય નિવૃત્ત થયો નથી ભગવાનની નજરમાં, એ જરાય નિવૃત્ત થયો નથી. આમ છે. અને ચક્રવર્તી હોય તો પણ ઉપયોગ નિવૃત્ત થઈ ગયો છે. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ નિવૃત્ત થઈ ગયો છે. રાગ આવે છે તો પણ એમાં ફસાતો નથી, રાગને ભિન્ન જાણે છે. એવું જેનું છૂટું જ્ઞાન, જુદું જ્ઞાન, ભિન્ન જ્ઞાન, જ્ઞાનમય ભાવમાં પ્રવર્તે છે એ ખરેખર નિવૃત્ત થઈ ગયો છે. અંદરથી તો એ નિવૃત્ત થઈ ગયો છે, બહારની પ્રવૃત્તિ થોડો કાળ દેખાય છે, ઉદય છે ત્યાં સુધી, બાકી ખરેખર અંદરથી તો એ નિવૃત્ત થઈ ગયો છે. જેમ દુશ્મનના લશ્કરમાં જાસૂસ થઈને ભળી ગયો હોય તો અંદરથી એ લશ્કરમાં ભળી ગયો નથી. આ ચક્રવર્તીનું છ ખંડનું ઉદયનું લશ્કર છે. છ ખંડ ને જેટલો કોઈ વૈભવ છે એ બધું લશ્કર છે પૂતગળનો. એમાં એ જાસૂસની જેમ બેઠા છે કે આ બધું મારું નથી, આ દુશ્મનોની સેના છે, એમાં ક્યાંય મારે કોઈની આરે મેળ ખાવો નથી, પણ પકડાઈ ન જાય એટલે એ બધી ક્રિયા એવી કરે કે લશ્કરનો સૈનિક ભૂલ કરે પણ આ ભૂલ કરે નહીં, એવી જાળવણીથી કરે. તો શું હશે, ભળી ગયો છે અંદર કે જેટલી સાવધાનીથી કરે છે એમાં એની પૂરી સાવધાની છે કે આ બધો દેખાવ છે, બાકી લાગ આવે એ ભડાકે ઉડાડવાનું છે. છે કે નહીં, એવી અંદરથી ફેરફાર થઈ ગયો છે, વિરુદ્ધ પડી ગયો છે અંદરથી, એ વિરુદ્ધ થઈ ગયો છે. આખો સમયસારનો નિર્જરા અધિકાર આ એક દ્રષ્ટિકોણ પર રચાયો છે. સમ્યક દ્રષ્ટિના અંતરંગ પરિણામ કેવા હોય કે જેને લઈને એની નિર્જરા છે. બહારમાં નિર્જરાના સાધન દેખાતા નહીં હોવા છતાં, ભોગો ભોગના સાધન દેખાતા હોવા છતાં કેમ નિર્જરા છે? આ એક દ્રષ્ટિકોણ પર આખો અધિકાર, વિસ્તાર વાળો અધિકાર છે. સંવર કરતા એ નિર્જરાનો અધિકારનો વિસ્તાર વધારે આવ્યો છે, એ રીતે ખુલાસો વધારે ત્યાં સ્પષ્ટીકરણ થાય છે. 628 મિત્રતા અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા નિહાળ રે નિહાળ તું જોતો ખરો નિહાળ એટલે ત્યાં તું અવલોકન તો કર, જ્યાં અનંત દુઃખ છે ત્યાં તું પ્રવૃત્તિ કરે છે ને અનંત સુખ છે ત્યાં હામું જોતો નથી. એવી ઊંધી પ્રવૃત્તિને બાળી નાખે એમ કે છે, એ તારા અહિતની ઊંધી પ્રવૃત્તિ છે. તારું દુઃખ થાય એમાં તું રાચે છો, એ પ્રવૃત્તિને તું બાળી નાખ. આ હરખને હોશ કરે છે કે નહીં? અમને પૈસા મળ્યા, અમને સાધન મળ્યા, અમને સગવડ મળ્યા, અમને સુખ મળ્યા, એની હોંશો કરી કરીને ઉજળા થઈને ફરે છે. જ્ઞાની નજરમાં એ બિચારા દયાને પાત્ર જોવામાં આવે છે. અરે રે, આ બધા દુઃખી થઈ જવાના, અત્યારે દુઃખી છે ને દુઃખના ડુંગરામાં દટાય જવાના આમ જોવે છે. એમને ક્યાં એવી વાતોમાં રસ આવતો નથી. બહુ નાની ઉંમરમાં એવા બધા પદો લખાશે. આ તો મોક્ષમાળામાં છે. નિહાળ રે, નિહાળ ન્યાય નેત્રથી, ન્યાયથી તો તું જો. આમાં ન્યાય શું છે? તારે સુખ થવાનો ને દુઃખ થવાનો ન્યાય શું છે? એટલું તો તું તપાસ, નિહાળ એટલે એટલું તો અવલોકન કરને તપાસ કર. એટલી નાની ઉંમરમાં પ્રૌઢ વિવેક છે. તો 24મે વર્ષે સમ્યક દર્શન થશે. આ તો એ પહેલાના 7-10 વર્ષની વાતમાં આ વિચારણા ઉગી છે. કાચી ઉંમર જેને કહેવાય, 15-17 વર્ષની તો કાચી ઉંમર કહેવાય, તો એને સમ્યક દર્શન થયા કેટલો વિવેક પ્રગટ્યો. એનો આટલો વિવેક છે, એને સમ્યક દર્શન થયા કેટલો વિવેક થયો, જ્ઞાન કેટલું પરિપક્વ થયું હશે. 83 તો મૂકો, 24મા વર્ષમાં પત્ર વાંચ્યો હતો ને, આટનું કહેવા માટે જીવવા ઈચ્છનાર રાયચંદના પ્રણામ. આટલું જ મારા જગતનું સર્વોત્કૃષ્ટ રહસ્ય હું અહીંયા કહી દઉં છું. એટલે એને જાણે જીવવું છે તો આ કહેવા માટે, બીજું કહેવું નથી મારે. જીવવું તો પણ મારે હવે બીજું કહેવું નથી. કેટલો વિવેક આવ્યો હશે એમાં. સત્પુરુષની સર્વ વાત સંમત કરવી તો ઘણી વાતો બધી છે. એમની ચેષ્ટાનું અવલોકન કરવું, એમના સાનિધ્ય કરવું, એનું આ કરવું આ કરવું, કેટલી વાત લીધી છે. ખૂબ મહિમા કહેવાય. આપને તો કોઈ સત્પુરુષ મળ્યા નથી આ ભાવમાં. 24 વર્ષે સમ્યક દર્શન થયું તો કોઈ સત્પુરુષ તો મળ્યા નથી. આ કાયદું ક્યાંથી? એ જ્ઞાનમાંથી કાયદું છે, અનુભવમાંથી એ કાયદું છે. સત્સંગ માટે તો એ જ્ઞાન દશામાં પણ એમને એ ભાવના ભાવી છે. સત્સંગનો અભાવ જોઈને એક વાર એમ કહે છે કે અમારી દશા કેવી છે કે જાણે વનની મારી કોયલ. એક જગ્યાએ એવું લખ્યું છે, બહુ વિચક્ષણ હતા ને. કોયલ તો જંગલમાં જ રહે, એ વસ્તીમાં રહીએ નહીં. બહુ રાખ પ્રાણી છે, બહુ સેન્સેટિવ પ્રાણી છે. એ જંગલમાં રહીએ, વસ્તીમાં ના રહી શકે. સહેજ કોઈ આમ કરે તો ઉડી જાય. એને કોઈ જંગલમાંથી મારીને કાઢે તો જાય ક્યાં બિચારી, એમ કહે છે. એવી કોયલને કોઈ જંગલમાં પણ મારી હોય એને ક્યાં જાય? જંગલ સિવાય કોઈ જાય પણ ક્યાં? વસ્તીમાં તો એનો કોઈ ક્લાસ નથી. એમ અમે તો સત્સંગના જીવ છીએ એમ કહે છે. નિરંતર અમને સત્સંગની ઇષ્ટ છે, હવે સત્સંગ ક્યાંય મળતો નથી, ક્યાં જવું અમારે, એમ કહે છે. એવી બધી વાતો નથી. શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ
રાજચંદ્ર.
આ તો પોતે તો ગ્રહસ્થી હતા ને, નિવૃત્તિ કાળમાં એ લોકો સત્સંગ કરવા આવતા, પણ એમની બરાબરીનો જે સતને રગડે એવો સત્સંગ તો નહીં. પોતે તો વિશેષ ગુણી ને ઈચ્છે છે, કોઈ પણ ગુણવાન પણ પોતે વિશેષ ગુણી નો સંગ કરવા ચાહે છે, તો એ નિર્ગ્રંથ ગુરુ એમ કે એવો સમાગમ મળે કે નિર્ગ્રંથ ગુરુ હોય, તો એ કોઈ આત્મા અંદર થી કોળી ઉઠે એનો, એ બધું જોવે છે ને, ઉજ્જળ દેખાય છે, રણ પ્રદેશ જેવું દેખાય છે, ક્યાંય પાણી દેખાતું એવું છે. એ જ્ઞાન દશામાં એ બધી ભાવનાઓ ભાવી છે. છસો ને અઠ્યાવીસ
ભગવાન.